આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
કોરોના વાયરસ અંગે કેટલી ખૂબ મદદરૂપ માહિતી આપણને મળી શકે એ માટે આજે આપણે વાત કરશું ડૉક્ટર નિર્જરી પંડિત સાથે, જે સિડનીના હેલ્થ કેર સિસ્ટમમાં વર્ષોથી કાર્યરત છે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
નિરીબેન, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક ફરીવાર તમારું સ્વાગત કરું છું. નિરીબેન, અત્યારે સ્વાભાવિક રીતે કોરોના વાયરસ બહાર તો ફેલાયો છે, એ કરતાં બધાના મનમાં પણ એનો ભય વિશેષ ફેલાયો છે, તો એ બાબતે થોડીક તમારી સલાહ જોઈતી હતી. એક તો પહેલી વાત એ કે આઇબ્યુપ્રોફેન છે એને ડૉક્ટરો ન લેવાની સલાહ આપે છે, તમે સમજાવશો કે એવું શું કામ?
હા, તો એ લોકોને ખબર પડી છે કે એ વાયરસ છે તે અમુક રીતે આપણા શરીરમાં ફેલાય છે અને એ જે રિસેપ્ટર્સ છે એ ડિસ્ટર્બ થાય છે આઇબ્યુપ્રોફેનથી. હવે એક્ઝેક્ટ મેકેનિઝમ કોઈને બહુ સમજ નથી પડી, પણ જેટલા લોકોએ આઇબ્યુપ્રોફેન લીધેલી બીજા બધા દેશોમાં એ લોકોને થોડુંક વધારે સિવિયર ડિઝીઝ થયો છે એવું લોકોનું ઓબ્ઝર્વેશન છે. આ એટલું જલ્દી તમારે ફેલાતી વસ્તુ હોય એમાં એક્ઝેક્ટ રિસર્ચ અને એક્ઝેક્ટ ડિટેલ્સ તમને જલ્દી ના મળે, પણ જેટલું અત્યાર લગી મળ્યું છે એમાં ડોક્ટરો જે ત્યાં ફ્રન્ટલાઈન પર કામ કરે છે બીજા દેશોમાં એ લોકોએ આ આપણને ગાઈડન્સ આપી છે ટુ પ્રિવેન્ટ ફર્ધર ડિઝીઝ ઇન અવર કન્ટ્રી.
ઓકે નિરીબેન, ઘણા બધા સાવચેતીના પગલાં, સેલ્ફ આઇસોલેશનમાં જઈએ કે આવા કોઈ પણ એકાંતવાસમાં જવું તો શું કરવું, એ વિશે પણ માહિતી આપણે અવારનવાર શેર કરતા રહીએ છીએ, પણ એના સિવાય ઘરમાં પોતે શું ધ્યાન રાખી શકાય? કારણ કે ઘણા વર્ક ફ્રોમ હોમ લે છે, તો આ વાયરસનો ચેપ ઘરમાં ન ફેલાય એ માટે શું ધ્યાન રાખવા માટે તમારી સલાહ છે?
હવે આમાં છે બે વસ્તુ લોકોને સમજ પડવી જરૂરી છે. એક તો સેલ્ફ આઇસોલેશન એટલે શું કે આપણને શરદી ઉધરસ થઈને આપણે એક માસ્ક પહેરીને જુદા બાજુ રહેવા માંડ્યા કે પોતાના બાથરૂમને લોકો જોડે જમવા ન બેસીએ ને એવી રીતે, જે લોકો WHO અને ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થ એ બંને ફેક્ટ શીટ આપ્યા છે, જે આઈ થિંક તમારી વેબસાઇટ પર પણ છે. અને બીજી વસ્તુ છે ક્વોરન્ટીન. એટલે ક્વોરન્ટીન એટલે શું કે તમને કઈ જ સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ નથી, પણ તમારે લોકોથી 15 જણા દૂર રહેવાનું, કારણ કે તમારો સંપર્ક એવા માણસ જોડે થયો છે કે વ્યક્તિ જોડે થયો છે કે જેને પોતાને પ્રોવન COVID-19 કોરોના વાયરસ થઈ ચૂક્યો છે, અથવા જે લોકો પરદેશથી હમણાં જસ્ટ લેન્ડ થયા છે, તો એ લોકોને 14 દાડા પોતાને ઘરે આવી રીતે લોકોથી દૂર એવું રહેવું પડે, તાકી એ લોકોને જો શરદી ઉધરસ થાય તો બીજાને પસરે નહીં. તો એ વસ્તુ સમજવી જરૂરી છે કે ડિફરન્સ બિટવીન સેલ્ફ આઇસોલેશન અને ક્વોરન્ટીન. ક્વોરન્ટીન ઇઝ ફોર હેલ્ધી પીપલ, અને જે લોકો ખરેખર સિમ્પટમ્સ અને સાઇન્સ થઈ જાય એ લોકોને સેલ્ફ આઇસોલેશન હોય. હવે સેલ્ફ આઇસોલેશન કેટલા દિવસ કરવાનું? તો કે 15 દાડા પૂરેપૂરા નહીં, પણ તમારા એકવાર તમારો સ્વોબ થઈ જાય અથવા તમારી સિમ્ટમ્સ ઓછા થઈ જાય ને પછી એટલીસ્ટ 24 to 48 hours કે 1 કે 2 દિવસ તમે ઘરમાં છે તે પૂરેપૂરા સિમ્ટમ જતા રહ્યા પછી લોકો જોડે મિક્સ થાવ. હવે ઘરની અંદર એક જણને શરદી થઈ તો શું કરવું જોઈએ બીજા બધા લોકોએ? તો યુઝ્યુઅલ શરદી સાદી શરદી હોઈ શકે, નથી જરૂરી કે એ દરેક શરદી કોરોના વાયરસ છે, પણ અત્યારે આપણે ત્યાં ટેસ્ટિંગ કિટ્સ ઓછા હોવાને કારણે દરેક જણને ટેસ્ટિંગ નથી થઈ રહ્યું, એટલે કોને ખરેખર ફ્લૂ છે કે કોરોના વાયરસ છે કે સાદી શરદી છે એ સમજવું બહુ મુશ્કેલ છે. તો આમાં આ સિચ્યુએશનમાં સૌથી સરસ શું છે? તો કે જેને શરદી હોય તે માસ્ક પહેરી લે અને બીજા રૂમમાં રહે. હવે નાના છોકરાઓને તકલીફ થાય બહુ મુશ્કેલ પડે, તો એ લોકો તો કંઈ માસ્ક પહેરી રાખે ના, તો બેસ્ટ થિંગ ઇઝ કે એટલીસ્ટ ઘરમાં જે ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય એ લોકો બીજી જગ્યાએ હોવા જોઈએ અથવા એ લોકોના મિનિમલ કોન્ટેક્ટમાં હોવા જોઈએ. કારણ કે જે આપણને ખબર છે કે જે મોટી ઉંમરનો વ્યક્તિ છે એને આ માંદગી વધારે ત્રાસ આપે છે.
નિરીબેન, બીજું એ જાણવું હતું કે તમને ખ્યાલ છે મીડિયામાં ઘણી બધી માહિતીઓ અત્યારે ફરતી હોય, સોશિયલ મીડિયામાં તો ખાસ, હવે એમાંથી ઘણી સાચી હોય, ઘણી સારી હોય, પણ ઘણી ન પણ હોય, તો તમે એવા કોઈ સાવચેતી માટેના કોઈ એવા પગલાં સજેસ્ટ કરી શકો કે જે ઘરમેળે જ લઈ શકાય?
હમણાં તો ઇન્ફોર્મેશન ઘણી બધી ફેલાયેલી છે અને ખાસ કરીને આ દવા લેજો, આ ઘરગુતિ ઇલાજ કરજો, ઘરમાં પોતાના માણસે પોતાની રીતે સુધારવું હોય તો બે કે ત્રણ વસ્તુ વિધાઉટ મેડિકેશન બી છે. એક તો સ્મોકિંગ કરતા હોય તો બંધ કરી દો. બીજું, જેને ડાયાબિટીસ છે એ લોકોએ શુગર એકદમ પરફેક્ટ મેન્ટેન કરવી જરૂરી છે. જે કંઈ કસરત કરવાની હોય કે ઓછું ઘણું ખાવાનું હોય કે જે કંઈ કરતા હોય તે અથવા દવા લેતા હોય તે બરાબર લેવાની છે. તેનું બ્લડ પ્રેશર બરાબર નથી રહેતું, તેને દવા ચૂકાયા વગર બરાબર બ્લડ પ્રેશર રાખવાનું છે. જેને અસ્થમા કેવું કે હોય તેણે વહેલી તકે પોતાના જે પ્રિવેન્ટિવ કફર્સ છે એ ચાલુ રાખવાનું છે. અને એકવાર તમને જો સિમ્ટમ્સ થયા તો વોર્મ વોટર કે ઉકાળો કરો કે કંઈ બી કરો, પણ જેમાં તમને કમ્ફર્ટેબલ લાગે એવું પુષ્કળ પીધે રાખો. એટલીસ્ટ ફ્લુઇડ ખૂબ લેવાના, આરામ જરૂરી છે. પણ ઘણા લોકોને બહુ મિનિમલ સિમ્ટમ્સ હોય છે એટલે એમ થાય કે લાવ બહાર જાઉં કે આ કરું તે કરું, તો એટલીસ્ટ માસ્ક પહેરીને જાઓ. બીજું છે કે નેઝલ સ્પ્રે, સલાઈન નેઝલ સ્પ્રે આવે છે તે સારું કામ કરે છે. પેનેડોલ લઈ શકો છો. અને જો એમ લાગે કે આપણે બ્રીધિંગ ડિફિકલ્ટી થઈ ગઈ તો તાત્કાલિક દવાખાને જતા રહેવું ખરું, બહુ વેઇટ કરવા જેવું નથી ગમે તે તમારી ઉંમર હોય.
નિરીબેન, એવા પણ કિસ્સાઓ જોવા મળે છે કે જે આ બધી વાતોથી કોરોનાના બીજે બધે દેશમાં ફેલાયેલા ચેપથી એટલા બધા ભયભીત થઈ ગયા છે અને એને કારણે ઘણીવાર આકરા પગલાં લઈ લેતા હોય છે. બાળકોને તો માનસિક અસર થતી જ હોય છે, પણ ઘણા માતા પિતા કે બીજા કોઈ વિદ્યાર્થીઓ પણ એવા પગલાં લઈ લેતા હોય છે કે જે એમણે ન લેવા જોઈએ.
આપણે મીડિયામાં તો જોઈ રહ્યા છે કે લોકો વધારે પડતું ખરીદી કરે છે અને એકબીજા જોડે જે કાઇન્ડનેસ અથવા એકબીજા જોડે જે ગુડવિલ હોવું જોઈએ તે રાખી નથી શકતા શોપિંગ સેન્ટર્સમાં. આઈ થિંક એ એક બહુ મોટી વસ્તુ છે કે ગમે તેટલી તકલીફ આવે લાઈફમાં આપણે કેટલું રિસ્પેક્ટફુલી કે ગ્રેસફુલી રહી શકીએ એમાં પણ આપણે એક જીત છે માંદગી સામે. બીજી વસ્તુ એ છે કે કોઈ કોઈક વાર પેશન્ટ કોઈ ડૉક્ટરને ત્યાં જાય, હવે ક્લિયરલી હેલ્થ ડાયરેક્ટ વાળી જે વેબસાઇટ છે એ લોકોએ કહ્યું હોય કે ભાઈ તમે ફોન કરીને પહોંચજો, પણ એ લોકો જો ફોન કર્યા વગર પહોંચી જાય અને એમાં ડૉક્ટર જો માંદા પડે તો એ ડૉક્ટરે પોતાનું ટેસ્ટિંગ કમ્પલસરી છે એટલે 3-4 દડા એ ડૉક્ટર કામે ના આવી શકે. હવે તમે વિચાર કરો, દરેક ક્લિનિકમાં જો એક બી પેશન્ટ એવો જાય ને એક બી ડૉક્ટરને સહેજ શરદી કે તાવ થઈ જાય તો તમારો 4-5 દડા એ ડૉક્ટર નથી અવેલેબલ. અને એમાંથી કોઈને જો કોરોના નીકળો તો ક્લિનિકના બધા જ ડૉક્ટર કામ નહીં કરી શકે. એટલે આપણે જો રોગ ફેલો ઓછો કરવો હોય અને હેલ્થ કેર ખરેખર તકલીફ માટે અવેલેબલ હોય એવું જોઈતું હોય તો ફોન કરીને ડૉક્ટર અથવા હોસ્પિટલને ત્યાં જવું અને માસ્ક પહેરીને જવું, જેનાથી આપણે બીજા બધાને તકલીફ ન કરીએ. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ ઇન ધીસ સર્કમસ્ટાન્સ.
સાચી વાત છે. એવું કહેવાય કે મુશ્કેલીના સમયમાં જ તમારી સમજની કસોટી થતી હોય છે અને એ શક્ય એટલી ટકાવી રાખવી જરૂરી છે. કારણ કે દરેક માટે સાવચેત રહેવું પણ ભયભીત થઈ જવાની પણ જરૂર નથી હોતી. નિરીબેન, આના ઉપરથી બીજો એક સવાલ મનમાં આવે છે કે ઘણા બધા લોકોને, વૃદ્ધોને ખાસ કરીને બહાર જવાનું નથી થતું કારણ કે મોટા મોટા ગેધરિંગ્સ છે એ કેન્સલ રહ્યા છે, કેટલા બધા કાર્યક્રમો કેટલી સભાઓ એ લોકો અવારનવાર જે મળતા હોય એ બધું રદ થયું છે, તો એમની મેન્ટલ હેલ્થ પર આની અસર ન થાય એના માટે શું કરવું જોઈએ?
એની માટે તો દેખે 3 વસ્તુ છે. એક તો તમારું જે સોશિયલ નેટવર્ક છે એ તમે ઓનલાઈન અથવા ફોનથી ચાલુ રાખો, બંધ ના કરો. લોકોને તમે ફિઝિકલી ના મળી શકો પણ ફોન પર કે સ્કાઈપ પર કે એવું મળવાનું ચાલુ રાખો. બીજું, તમારી કસરત અને તમને જો યોગ કે મેડિટેશન ગમતું હોય તો એ ચોક્કસ કરો, એ ચાલુ રાખો. કારણ કે એનાથી અમુક જે આપણા હોર્મોન્સમાં સુધારા થાય એનાથી આપણને ઘણો ફાયદો થઈ શકે. ત્રીજું કે તમારે જો કોઈકને ત્યાં જમવા જવાનું હોય, કોઈની વરસગાંઠ છે બોલાવ્યા હોય, તો એ અવેરનેસ કે ભાઈ જો મને તબિયત સારી નથી અથવા આઈ એમ ઓલ્ડર એજ ગ્રુપ એટલે મારે નથી જવું, ઇઝ અ વાઇઝર ડિસિઝન ઇન ધ લોંગ રન દેન કે ભાઈ ના ના અત્યારે તો બહુ બોર થઈ ગયા એટલે જઈ જવું છે. એટલે આ બધું સાવધાની રાખવા સાથે સાથે મેન્ટલ હેલ્થ માટે એ જ વ્યક્તિને તમે જેને મળવા જવાના હતા એને ઓનલાઈન અથવા સ્કાઈપ અથવા ફોન દ્વારા કોન્ટેક્ટમાં જરૂર રહેવું.
અને બાકી જરૂર પડે તો અગેઇન મેન્ટલ હેલ્થ માટે પણ આપણા દેશમાં છે જ ડૉક્ટર્સ કે જેમની મદદ લઈ શકાય છે. આપણે એ જ વાતે પૂરું કરશું કે ખોટું ગભરાઈ જઈને પેનિક કરવાને બદલે બહુ જ સાવચેત રહીને શાંતિથી હલ કરશું તો આ મુશ્કેલી પણ એટલી કોઈ મોટી નથી કે જેનો ઈલાજ ન થઈ શકે.
પરિસ્થિતિ પસાર તો થતી જ હોય છે, એટલે એમાં થોડીક હિંમત રાખી, થોડુંક રાઈટ વસ્તુ કરી, પોતાને અને પોતાના ફેમિલીને સેફ અને હેલ્ધી રાખજો, એ મારી શુભેચ્છા બધાને.
થેન્ક યુ વેરી મચ નિરીબેન, સમય કાઢીને અમારી સાથે આટલી બધી મહત્વની માહિતી શેર કરવા માટે.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
લાઈક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.